મારા મનમાં તે હરખમાય નહીં. આનંદ આટલો બધો ક્યારે ઉભરાય? અને આનંદનો પણ આનંદ હોય. માણસની પાસે એનું વિચારિક સ્તર, એના જેટલા વિચારો ઊંચા અને ઊંડા, એટલો જ આનંદ, એટલો જ હર્ક અને એટલો જ એને પોતાના જ અંગમાં, પોતાના જ શરીરની અંદર આદર ઉત્પન્ન થાય અને એ અંદર જ ને અંદર પાછો સમાય. જે આનંદ આવે એ આનંદ બહારની વસ્તુઓમાં નહીં. લગભગ મોટા ભાગના માણસોને આનંદ શોધવા જવું હોય તો ક્યાં જશે? ટીવી કે સિનેમા, મનોરંજન. પણ અહીંયા આગાડી કહ્યું કે એ અંગની અંદર જ ઉલટ્યો અને ફરી પાછો એમાં અંદર જ એ ગયો, ક્યાં? આત્મા સુધી. અને એ હરખ, એ આનંદ આત્માનો આનંદ. મારા અંગમાં તે આદર ઉલટ્યો, અંદર ઉલટ્યો, બહાર નહીં. શરીરમાંથી બહાર નથી આવ્યો, પણ બહારથી અંદર ગયો. અંદરનો હતો તે વધારે અંદર ગયો આત્મા સુધી. એટલે કહ્યું મારા અંગમાં તે આદર ઉલટ્યો. એટલો બધો આનંદ અને આદર ઉલટ્યો છે કે એ સમાતો નથી. મારા મનમાં તે હરખ માય નહીં. એ હરખ શાનો હરખ? એ આનંદ કયો આનંદ? આત્માનો આનંદ, પોતાના નિજ સ્વરૂપનો આનંદ એ માણી રહ્યા છે. કોણ? સુખસાગર મહારાજ સ્વરૂપ, સ્વયં પોતે. કે પોતાનો જ આનંદ પોતે જપે છે, પોતાના જાપ પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ. આ બધું જ આખરે મહારાજશ્રી આપણને મંત્ર દ્વારા પણ, ભજન દ્વારા પણ, સત્સંગ દ્વારા પણ આત્માની જ સ્વરૂપ સુધી લઈ જાય છે. કે હું કોણ છું એને ઓળખવાનું છે. જે અત્યાર સુધીની આપણી ભ્રમણાઓ છે, જે સ્થૂલ, જે નાશવંત, જે જડ છે, એમાં જ એટલી બધી આસક્તિ છે કે આ શરીર એટલે જ હું છું, હું બીજો નહીં. પણ શરીર હું નથી. શરીરની અંદર રહેલી ચેતના આત્મા તે હું છું. અને અંદરનો આનંદ છે તે જ સાચો આનંદ છે. અંદરના આત્મામાંથી જ આનંદની ઉર્જા સ્ફુરે છે અને સ્ફુરેલી એ ઉર્જાને બહાર લાવતા લાવતા મન ટ્રાન્સફર કરી, ટ્રાન્સફોર્મર છે મન, અને એને ઇન્દ્રિયોમાં વહેંચી ઇન્દ્રિયોના વિષયોને ભોગો પાછળ ખર્ચી નાખે છે. જે આત્માનો આનંદ, અને એ આત્મા માટેનો જ છે, પણ આત્માની એ ઉર્જા આનંદની મન ટ્રાન્સફોર્મર તરીકે લઈ અને પોતાને મન ફાવતી, પોતાને ઈચ્છિત એવી ઇન્દ્રિયો તરફ એ ઉર્જાને ધકેલી દઈ અને વિકૃતિઓમાં દુઃખી થાય છે. તો અહીંયા આગાડી આ ઉર્જાને, પોતાની ઉર્જાને, આત્માની ઉર્જાને આત્મામાં જ સંગ્રહી રાખવાની. એટલે કહ્યું ઉલટ્યો. જે છે બહિર્મુખ છે. ઉપનિષદો પણ એને કહે છે ઇન્દ્રિયાણી પરાંચી મુખાની ઇન્દ્રિયાણી. આ ઇન્દ્રિયો બહિર્મુખ છે, બહારની દોટો ખૂબ મૂકે છે, પણ નજીકમાં નજીક પોતાની પાછળ જે ઉર્જા છે, જે ચેતના છે, એના તરફ સહેજ પણ લક્ષ નથી. એટલે મહારાષ્ટ્રીય આગળ આપણને એ કહે છે કે જે કઈ આદર, જે કઈ હરખ જે છે એની દિશા બદલાઈ ગઈ. શબ્દે શબ્દ ઉલટ્યો તે શબ્દ નિરાધાર. હવે કેવી રીતે નિરાધાર? કેવી રીતે નિરાધાર એટલે વિચારો કશા આધાર વગરનો, એમ નહીં. જે મંત્ર શબ્દ બોલાય જપાય એકતાર થવાય, સુરતમાં જતો રહે મંત્ર શબ્દ, અને પછી એ શબ્દથી શબ્દ બહારને બદલે ઉલટી જાય, અંદર જતો રહે આત્મા સુધી, અને આત્મા સુધી પહોંચ્યો પછીથી અહીંયા નિરાધારનો અર્થ છે કે એને કોઈ આધારની જરૂર નથી. આત્મા સ્વયં સ્વયંભૂ છે, પ્રકાશ પણ એનો પોતાનો છે, શક્તિ પણ એની પોતાની છે, ઉર્જા પણ એની પોતાની છે. એટલે એ સ્વયંભૂતા તરફ, શબ્દ એટલે ઓમ, ઓમ એટલે હું, એ જ હું છું, એ જ હું છું, એનો અર્થ છે ઓમ. અને એ ઓમકારના મંત્રથી એટલી બધી જાગૃતિ આવી, એટલી જાગૃતિ આવી કે જે ઓમકાર માત્ર બહાર જ બોલાતો અનુભવાતો હતો, એને બદલે એ આત્માની અંદર જ, એ ઓમ એટલે જ હું. એટલે કહ્યું શબ્દે શબ્દ ઉલટ્યો, અને એમાં કહ્યું કે મારા શરીરમાં મારો જે આનંદનો આદર એ ઉલટો થઈ ગયો, બહાર નીકળતો હતો, બહિર્મુખ હતો, એને બદલે અંતર્મુખ થઈ ગયો, અને એને લીધે આગો પહોંચ્યો વિચાર. મારા વિચારો ઉર્ધ્વગામી બન્યા, ઊંડાણમાં. આગો એટલે દૂર હટી ગયો નહીં, ઘેરાઈ, ઊંડાણ, ઊંચાઈ જેને કહેવાય. તો એ રીતે જ્યાં આત્માનો આનંદ પ્રાપ્ત થયો, એની સાથે જે હલકા વિચારો હતા, જે ક્ષુદ્ર વિચારો, એ વિચારો બધા ક્યાંય દૂર હટી ગયા, અને એ જ મન, એ જ નિજ સ્વરૂપ અને એ જ ઓમકાર શબ્દ એ બધા સાથે મળી અંદર ચાલ્યા. એટલા બધા ઉડાણમાં ગહેરાઈમાં ગયા કે એને કારણે એ વિચાર ઊંચી કક્ષાનો, બહુ ઊંચાઈ વાળો થઈ ગયો. આગો પહોંચ્યો વિચાર. હલકા વિચારો તો બધે મળશે, દરેક માણસમાં મળશે, પણ ઊંચા વિચારો માટે શોધવા જવું પડશે કે સારા ઉચ્ચ વિચારો કોની પાસે છે. ચાલો ત્યાં જઈએ, ત્યાં બેસીએ. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે કે આ દશા જેની થાય, અંતર્મુક્તાની, આત્માના આનંદની અનુભૂતિ થાય, એના વિચારો એટલા ઊંડાણના, એટલા ગહેરા, એટલા ઉચ્ચ હોય, અને એ જ્યાં મળે મનની સ્થિતિ એ દશા થાય, એટલે શું શું કહેવાય, મારા મન માતે હરખ માય નહીં. બસ આજે અવસ્થા મારી મળી, મને આપી, મારી થઈ, ગુરુ મહારાજ શ્રી મુખે કહે છે, એ અવસ્થાનો આનંદ એટલો બધો છે, એટલો ઊંચી કક્ષાનો, કે એ આનંદને માટે બોલવાના, એનો પરિચય આપવાના કે એની પ્રશંસા કરવાના કોઈ શબ્દો નથી જડતા. એક શબ્દ હાથમાં ના આવે કે આનું મારે વર્ણન કેવી રીતે કરવું. આનંદ એને પોતાને પ્રાપ્ત કરે થાય ખરો, પણ બીજાને કહી ના શકે, અનુભવી શકે ખરો, કદાચ બીજાને કહે ખરો, પણ બીજો એને જોઈ ન શકે. એક માણસ ખૂબ ઊંચી દિવાલ ઉપર ચડી ગયો છે, બીજા કેટલાક માણસો નીચે ઉભા છે આ બાજુ. એટલે ઉપર રહે રહ્યો બોલે છે કે ભાઈ આ દિવાલની પેલે પાર આટલું 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 આ પ્રમાણે છે. પેલા સાંભળે છે ખરા, જોઈ તો પેલો શકે, અનુભવી એ શકે છે જે ઉપર ચડ્યો છે, પણ જે ઉપર વાળાના જે શબ્દો અને એની વાતોને સાંભળે છે ખરા, અનુભવી નથી શકે. તો જેમ જે દિવાલ ઉપર છે ઊંચે ચડી ગયો એને અનુભૂતિ થાય, એને દ્રષ્ટિ થાય, એમ વિચારોની ઊંચાઈ જેટલી વધારે એટલું જ એ દિવાલની પેલી પારનું અંધકાર, જે અજ્ઞાન છે, અજ્ઞાનનો અંધકાર, એની પેલી બાજુ જ્યાં અજવાળું છે, જ્યાં જ્ઞાન છે, એ બાજુનું જોનાર આ બાજુ કહી શકે છે આ પ્રમાણે છે, એટલે ઊંચાઈ પોતાના જ પોતાની સ્થિતિની ઊંચાઈ, વિચારોની ઊંચાઈ, પોતાના જીવનની રહેણી કરણીની ઊંચાઈ. સાધુ વિરક્ત ત્યાગી, એની પાસે કોઈ સંપત્તિ નહીં હોય, કોઈ મિલકત નહીં હોય, પણ ઊંચામાં ઊંચું જીવન જીવતું હશે. અને એ ઊંચામાં ઊંચા જીવનને માણવા માટે, દર્શન કરવા માટે કેટલાય અબજોપતિ એની પાછળ દોટ મૂકતા હોય, ચાલો ત્યાં જઈએ. કેમ કે એના જીવનની ઊંચાઈ ઘણી બધી છે, દર્શન તો કરીએ. એમ આગો પહોંચ્યો વિચાર, એટલા એટલી ઊંચાઈ સુધી, એટલા ઊંડાણ સુધી, એટલી ગહેરાઈ સુધીના વિચારો હોય, એ વિચારો આવતા જ, એ વિચારો પ્રાપ્ત થતા જ બસ આનંદ 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 આનંદનો આનંદનું પૂર આવે. જેમ દરિયામાં ભરતી આવે ને, એમ એ પ્રમાણેની સ્થિતિમાં આનંદની ભરતી આવે, જબરજસ્ત ભરતી, અને મસ્તીના મોજા ઉછર્યા જ કરે, ઉછર્યા જ કરે. અને એક પછી એક આવનારા એ મસ્તીના મોજાને નિહાળ્યા જ કરીએ, જોયા જ કરીએ, અને એ એવા મોજા અફડાયા કરે, એની અંદરથી ધ્વનિ ઉપડે, એ અંતર્મુખતા. અને એનો આનંદ છે કે જે સમાતો નથી. સ્વાભાવિક છે કે જે નિજાનંદ છે ને, પોતાનામાં હોય એટલો બધો છલકાય, એટલો બધો ઉભરાય કે એની આસપાસના વાતાવરણને અને વાતાવરણમાં આવતા લોકોને પણ સમજાય કે અહીંયા કંઈક સાત્વિકતા છે, કંઈક શાંતિ છે, કંઈક કોઈક તપનો પ્રભાવ છે. અને ઉર્જાને એ અનુભૂતિ બીજાને પણ કરાવે છે. તો એને માટે કહ્યું, મારા મનમાં તે હરખ માય નહીં, અને હરખશાનો કે આઘો પહોંચ્યો વિચાર. મારા વિચારો બહુ જ ઉચ્ચ ગતિને પ્રાપ્ત થયા છે, ઊંચી સ્થિતિ અવસ્થાને પ્રાપ્ત થયા છે, અને એને કારણે બહુ આડ્યો મટી અજ્ઞાન. ઉબેટ, બમ્પ, ઉબેટ કહેવાય, ગાડાની પાછળ ઉબેટ મેળવી પડે ને, તો એ બમ્પ જેને કહેવાય કે ગતિ રૂંધી નાખી, પણ એ બધા જ બમ્પ નીકળી ગયા એટલે ગાડી તો હવે તો આ નવા રસ્તા થયા જેની પર સડસડાટ જતા રહો, ક્યાંય બમ્પ ના મળે. તો જેમ એ સડસડાટ ગાડી દોડી જાય, ગતિશીલ બની જાય, વચ્ચે કોઈ અવરોધ ના આવે, એ બાબતને કહી બહુ આડ્યો મટી અજ્ઞાન. માણસના જીવનની પ્રગતિમાં અજ્ઞાનની આડાશો, અજ્ઞાનના બમ્પ એને રોકે, એની ગતિ ધીમી કરી નાખે. ક્યાં જવું છે, ઉભો રે, ગતિ આટલીથી નથી વધારવાની. સરકારને અજ્ઞાન હતું કે બમ્પ મૂકી દો, પણ એ અજ્ઞાન સરકારનું હટ્યું તો એને બમ્પ બધા કાઢી નાખ્યા ને ત્યાં. બહુ આડવો મટી અજ્ઞાનની અવરોધ. માણસના જીવનની અંદર અજ્ઞાન જેટલો અવરોધ કરે છે ને, એટલું બીજું કોઈ નથી કરતું. જે આત્મ પ્રગતિ છે, આત્મોન્નતિ છે, એમાં અવરોધ લાવનારું હોય તો અજ્ઞાન છે. અને એ અજ્ઞાન જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એની પાછળ ગાંડાને પાગલ થઈ ગઈ છે. જેમ કે આ ઠંડા પીણા કેટલા રેલમ છેલ થતા હતા, કેટલી જાહેરાતો ત્યાં બોટલો ટકરાવે પીવાનું, ખાવાની હાથે પીતો જાય, આ ઘૂંટડો, આ બટકું, આ ઢૂકડો, હવે ક્યાં બંધ થઈ ગયા છે. અને આજે પેપરમાં વાંચ્યું, આ ઠંડા પીણા ડાયાબિટીસ ને એટેક ને લીવર ને નબળું પાડે છે, એમ આજે આજના પેપરમાં છે. તો અને હવે પીવો જોઈએ ના ભાઈ, અજ્ઞાન હતું ત્યાં સુધી પી પી કર્યું, અમથા અમથા ઘરમાં મૂકી રાખેલી હોય બોટલો ફ્રીજમાં કે મને આજ આપીએ બહુ સારું છે, હવે તો જાતે જ ના પીએ ને. કેમ, બહુ આડ્યો મટી અજ્ઞાન. એને માટેની જે અજ્ઞાન અવસ્થા હતી એ સમજાઈ ગયું કે ભાઈ આ તો અત્યાર સુધી આપણે ખોટું પીવા ગયું, હવે આને અડાયો જ નહીં, હવે તો જાહેરાતો બંધ થઈ ગઈ છે ને ધીરે ધીરે ઘણી ઓછું. તો એ જે આપણે અનુભવીએ છીએ એ પ્રમાણે આપણા જીવનની અંદર જેટલી સમજણ આવતી જાય, જેને અંગ્રેજીમાં શું કહે છે લાઈફ, પાણી મિનરલ પીવું, પછી આ ના ખાવું, ખુલ્લું ના ખાવું, લાઈફ કોન્શિયસ આવતી જાય છે કે આવું જ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ. એમ આપણને પણ જેમ જેમ આપણા જીવનની અંદર જે જે અવરોધો સમજાય, જે નકામું છે એમ અનુભવાય, તેમ તેમ એને હટાવતા જઈએ, હટાવતા જઈએ. અજ્ઞાનનું અંધારું દૂર કરવા માટે પ્રકાશ તરફ આગળ વધવું પડે. બહુ આડ્યો મટી અજ્ઞાન. બહાર તો સરસ અજવાળું હોય પણ બારી બારણા બધા બરોબર બંધ કરી દીધા હોય તો ઘરમાં અંધારું જ હોય ને. બારીઓ ખોલી નાખો, આડસ આડસની બારણા ખોલી નાખો, પડદા હટાવી દો, પૂરેપૂરું અજવાળું મળશે. એમ આપણામાં પણ જ્ઞાન તો સર્વત્ર પથરાયેલું છે, અંદર પણ જ્ઞાન છે જ, પણ બધા જ બારણા બંધ કરીને બેઠા છે કે મેં અજવાળું આવવું જ ના જોઈએ, એસી કરીશું, પડદા નહીં ખસેડવાના, બારીઓ નહીં ખોલવાની. પણ માણસ વિચારે કે જો કચરાથી બીજઈને ઘરના બધા જ બારી બારણા બંધ કરીને બેસી જઈશું તો હવાને પ્રકાશ ક્યાંથી આવશે? એટલું વિચારે. અને બહુ બહુ તો તમે બંધ કરીને બેસો તો એની એ હવા અંદર ડખોરાવાની ને ભલોવાની, આમ જાય પાછી આવે, આમ જાય પાછી આવે, એમાં સ્વાસ્થ્ય કેટલું સારું રહેવાનું. એની એ હવા આખી રાત પૂરાઈ રહેવાનું, જયારે સમજાય કે ભાઈ આ તો આરોગ્ય બગાડનારી છે, થોડી થોડી બારીઓ તો ખોલી નાખો તો બીજી નવી હવા આવે. તો એમ સમજાયા પછીથી આપણે એની સુવિધાઓ ઉભી કરીએ છીએ. એવી રીતે જીવનમાં અજ્ઞાનની કેટલી બાબતો છે, કેટલી આળાશો છે, અને એ આળાશો આપણે જાણી બુજીને ઉભી કરેલી હોય છે, પણ સમજાય કે આડાશ છે, આ ખોટું છે ને આ ભૂલ છે, તો પછી એ આપોઆપ દૂર થતી જાય. એટલે એને કહ્યું બહુ આડ્યો મટી. એ બધું જ સમજાયું પછી પોતાની ભૂલો સુધારી લીધી અને બધું જ વાતાવરણ દૂર થયું, મટી ગયું. ભાગી ભ્રમણાની અજ્ઞાન, અંધારું ગયું, ગુરુ ગમે અજવાળું થયું, સાચું સુખ સાગરે કહ્યું. એમ અહીંયા આગળ પણ ભ્રમણા છે, ઘરના બહારના ઓટલામાં પગથિયામાં એક ભીનો દેખારો કારો પડ્યો હોય એમ, એ મોટો દેડકો છે કરીને પગથિયેથી ન ચડતા એક બાજુ થઈને કૂદકો મારીને ચડી જઈએ અંધારે અંધારે. પછી સવારે ઉઠીએ અજવાળું થયેલું હોય તો જોવે આ તો પગથિયામાં તો આ ઢેખારો પડ્યો છે, દેડકો ના તો ખોટા બી ગયા, સાચે સાચ દેડકો કે સાપ હતો જ નહીં, પણ એ તો પથરો હતો ઢેખારો. એમ ભ્રમણાઓ દૂર થાય, અણસમજ દૂર થાય, ત્યારે જ ઊંચા વિચારો ઉચ્ચ થાય અને ત્યારે જ મારા મનમાં હરખ માય નહીં એ સ્થિતિ પ્રાપ્ત થાય. જય મહારાજ.